कही बन के दुख दुसह सुनाए। महाराज दशरथ जी पुत्र वधु ने अति हित माटे समझावी रहा छे, तारू सामान्य हित नहीं पर अति हित थाय एटला माटे अमे कहीए छे। अने अमारी आ शिखामण तमे सांभळो के बहुत भांति अनेक प्रकारनी शिखामण आपी અને છેવટે પુત્રવધુને પોતાની છાતી સરસી ચાપીને ઘણા ભાલથી કહ્યું કે વનની અંદર અનેક પ્રકારના દુઃખો, અનેક આપત્તિઓ, ત્યાં આગળ એટલી બધી વિટંબણાઓ હશે અને ત્યાં અસુવિધાઓ છે, એ અસુવિધાઓને કોઈ પાર નહીં હોય એને અતિ તરીકે સમજાવતા કહ્યું, કહી બન કે દુઃખ કે અસહ્ય દુસ્સહ દુઃખ અને આપત્તિઓ ત્યાં ગાડી ભરેલી પડી છે વનમાં, એ ઘર નથી એ વન છે, એટલું યાદ રાખજે કે અને ત્યાં આગાડી માત્ર આપત્તિઓ જ હશે, ડગલે ડગલે ચાલતા ચાલતા કાંટા હશે, કાંકરા હશે, ઠેકરા હશે, ઠોકરો હશે, અને કોઈ પણ સમયે ભોજન મળશે કે નહીં મળે, અનુકૂળ કે સાનુકૂળની તો વાત જ મળો, જે મળે તે એવા ભોજન હશે। તો વનની અંદરની આપત્તિઓને જે દુઃખ સહન ન કરી શકાય એવા ભયાવહ દુસ્સહ અસહ્ય એવી આપત્તિઓને ઝીલવી પડશે, ત્યાં જવામાં સારું નથી એમ કહીને જેમ નાના બાળકને સમજાવવામાં આવે એ તો ના જવાય, આવું છે, હા આમ થશે, જેમ બાળકને આપણે ફોસલાવી લઈએ એમ દશરથજી કોઈ પણ રીતે, અને બાપ છે એટલે છોકરા જ દેખાય ને પોતાને, તો બાળક પણ સંતાન ગમે એટલી ઉંમરનું થયું હોય પણ માં આગળ એ બાળક છે, નાનું છોકરું છે, અને ગમે તેવું હોય જોજે ભાઈ સાચવીને જજે, હા સાચવજે, બધું જ સંભાળીને જજે, જો કઈ આમ ના થાય, કઈ નુકસાન ના થાય, કે હવે હું આટલો મોટો થયો નથી ના તોય પણ હવે, એટલે શું છે સ્વભાવ છે, અને એ માતા પિતાનું વાત્સલ્ય છે। અહીંયા મહારાજ દશરથજી પણ સીતાજીને એ જ રીતે સમજાવી રહ્યા છે કે વહુ બેટા આપત્તિઓનો કોઈ પાર નહીં હોય, જે તમારા જીવનની અંદર તમે નહીં જોયા હોય, નહીં વેઠ્યા હોય, નહીં સહન કર્યા હોય એવા દુઃખો, એવી આપત્તિઓ સામે આવીને ઉભી રહેશે કે જે અસહ્ય હશે, તે અસહ્ય વેદનાઓ વહુ બેટા તારાથી કેવી રીતે એ સહન થઈ શકે, ઝીલી શકાશે, એટલે આમાં બધા જ દુઃખનું વર્ણન કઈ સંભળાયું દશરથજીએ, પણ છતાંય સાસુ સસુર પિતુ પતિ સુખ સમજાય, અને ઘરની અંદર સાસુ સસરાના જે સુખ કેવા છે એ તારા પિતાના ઘરના સુખ કેવા છે બધા જ કઈ સમજાયા, ત્યાં તો આ પ્રમાણે છે, સાસુ સસરાના સુખ નું વર્ણન કર્યું, આજના સાસુ સસરાના સુખનું વર્ણન કરવાની વાત હોય તો કેવી પરિસ્થિતિ, પણ અહીંયા મારા દશરથજીએ કહ્યું કે બેટા આ તારું ઘર છે, આ ઘરની તું પુત્ર વધુ છો, અહીંયા તને શું દુઃખ છે, કઈ અસુવિધા છે, એમ અનેક બાબતો કઈ સંભળાવી, તારી ત્રણ ત્રણ સાસુઓ છે, કૌશલ્યા જ તને સાચવશે, હું સસુર તરીકે છું, રાજમહેલ ના બધા વૈભવ છે, સુખ છે, નોકર ચાકર છે, તો આ બધા સુખ છે, અને કદાચ તારું મન ન માને તો પિતુ સુખ, પિતાનું સુખ પણ ક્યાં નથી તારે, બધી રીતે સમજાવ્યા સીતાજીને, જેવી ઈચ્છા હોય, એટલે મતલબ શું કહ્યું કે 14 વર્ષ વનમાં જાય તો સાસુ સસરા તરીકે અમે જ છીએ, અને અહીંયા ન ગોઠે સાસરીમાં તો પિયરે છે પાછું, પે તો સુખ સમજાય, બધા જ સુખ કઈ સંભળાયા ખૂબ સારી રીતે કે આટલો વૈભવ ને આટલો સુખ છે ને, આ બધું છોડીને આવી વિકટ અસહ્ય દુસ્સાહ આ ભયની અંદર તું શા માટે તમે જાઓ છો, રોકાઈ જાઓ તો વધારે સારું છે. આમ કહીને ખૂબ સારી રીતે સમજાવ્યા, ખૂબ જેટલી જેની ચરમ સેવા કહેવાય સમજાવવાની, પણ જેને નિશ્ચય કરી લીધો હોય ત્યાં ગાડી કશું આપણા ઘરમાં કશું ચાલે છે, છોકરા નિર્ણય કરીને બેઠા હોય કે ના અમારું તો હું તો આમ જ, તમારે કોઈનું સાંભળવું નહીં, પછી કેવું પડે ને ઠપકો આપતા, ભાઈ 18-20-22 વર્ષ સુધી મા બાપ તમારા આટલું સંભાળ્યું અને તમારો આટલો બધો પરિચય 18-22 વર્ષનો, અને આજે દુશ્મન થઈ બેઠા, અને જેનો હમણાં વરહ દાડામાં તમારો પરિચય થયો છે, એ જ તમારા બહુ શું કહેવાય આગળ, એ જ વિશ્વાસો થઈ ગયા, અને 22-22 વર્ષનો વિશ્વાસ ક્યાંક હોય ગયો. આજે અવિશ્વાસ માતા પિતાનું જયારે પેલા હજુ વરહ દોઢ વરહ ના થયું હોય એનામાં પૂરેપૂરો વિશ્વાસ બધું આપી દે, બધું. એટલે આ કેવું ગાંડ પણ હોય છે, કેવી મૂર્ખતા હોય છે કે આટલો આ વિશ્વાસની કોઈ કિંમત નહીં. હેળે ગયા 22 વર્ષનો માતા પિતાનો વિશ્વાસ. પણ અહીંયા આગળી બહુ જુદી જ રીતે સીતાજી પોતાની પોતાની વાતને રજૂ કરે છે. દશરથજીએ કહી દીધું કે આટલા સુખ અહીંયા ગાડી છે, છતાંય નહીં, પતિના સુખ દુઃખના સમભાગી સહધર્મચારિણી કઈ છે, અને એ સાત ફેરા જયારે પેલા ચાર ફેરા ફરે ને, કેટલા ચાર કે ચાર ફેરા ફરે છે ને, ચાર ફેરા ફેરવે ત્યારે એ શ્લોકમાં બોલે છે કે તારા સુખે સુખી તારા દુઃખે દુઃખી, સુખ દુઃખના આપણે ભાગીદાર થઈશું, તમે જે કમાઈ લાવશો અને હું જે ઘર ચલાવીશ એનાથી આપણે જીવન જીવવાનું છે. આમ ચાર શરતો ચાર ફેરાની અંદર મૂકવામાં આવે છે. એટલે એ જે સહધર્મચારિણી કહ્યું, સુખ દુઃખના સમાન ભાગીદાર કહ્યું, એ વાતને અહીંયા ગાડી સીધાજી કહે છે કે હું મારા પતિ જો વનની અંદર દુઃખ અને આપત્તિ વેઠતા હોય તો રાજમહેલના સુખ હું કેવી રીતે ભોગવી શકું. સિયમન સિયમન રામ ચરણ અનુરાગ, બસ લક્ષ્મણજીની પ્રીતિ જેમ ભગવત ચરણમાં છે એમ સીતાજીની વૃત્તિ પણ ભગવત ચરણમાં સ્થિર અને અટલ છે. સિયમન રામ ચરણ એટલો ચરણ અનુરાગ એટલો બધો છે સીતાજીના મનથી. પછી જો શરીર ભલે અહીંયા રહેતું હોય, સસુરજીને કહે છે કે પિતાજી આપ મને આગ્રહ કરીને ઘરમાં રાખશો તો હું માનો કદાચ રહી જઉં, પણ સિય મન રામ ચરણ અનુરાગ, પણ મારું મન તો જ્યાં ભગવાનના ચરણ ચાલતા જતા હશે ને, એ માર્ગની અંદર પરળેલા જે પગલા હશે ને એમાં મારું મન હશે. સિય મન રામ ચરણ, બસ એ અનુરાગ એટલો બધો હતો, પણ તે છતાંય સીતાજી કઈ પણ શબ્દ પ્રતિ ઉત્તર આપતા નથી. સમજાવી રહ્યા છે દશરથજી એક સસુર તરીકે, એક રાજા પિતા તરીકે, પણ સામે એક પણ પ્રત્યુત્તર એક પણ જવાબનો શબ્દ આપ્યો નથી. આ એની શાલીનતા, આ સંસ્કારિતા. અમે કેમ ના બોલીએ, તમે જ બોલ બોલ કરો, અમારે બોલવાનો હક નહીં. એ સ્વચ્છંદતા નહીં, એ મર્યાદાનું ઉલ્લંઘન નહીં, જવાનું પૂરેપૂરી ઈચ્છા મનથી દ્રઢ નિશ્ચય કરી લીધેલો છે, પણ સસરાજી સમજાવી રહ્યો છે વહુ બેટા ના જવું તો વધારે સારું છે, ત્યાં દુઃખ આવા છે, ઘરના સુખ સાધનો સુવિધાઓ આવી છે. આટલું બધું જેમ નાના બાળકને સમજાવતા હોય સમજાવ, એટલે સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. પણ વચ્ચે સીતાજી એક પુત્ર વધુ તરીકે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી, એક હરફ ઉચ્ચાર્યો નથી. આ સંસ્કાર, આ ખાનદાની. પણ ખાનદાની ખૂટે ત્યારે ન બોલવાનું, બોલી નાખે ત્યારે સમજી લેવાનું હવે ખાનદાની ખૂટી ગઈ છે. સંસ્કાર આટલો જ છે, છીછરો હોય ને, ઊંડો છે, ઊંડો સંસ્કાર હોય તો પ્રત્યુત્તર ન આપે. પણ જયારે ઉત્તર આપવાની શરૂઆત કરે કે સંસ્કાર છે ખરા પણ છછરા, તો એમ સીમન રામ ચરણ અનુરાગા, સીતાજીનું મન ભગવત ચરણમાં હતું એને કારણે ઘર અને સુગમ મન વિષમ અનુરાગા. ઘરની સુવિધાઓ સુગમ, બધી સુવિધાઓ છે પણ એ ન ગમી, અને વનની અંદરની જે વિષમતાઓ છે એ પણ મનમાં બંને બાજુ આપી દીધી, ચરમસીમા છે. ઘરની બધી જ સુવિધાઓ એક બાજુએ અને એક બાજુએ વરની બધી જ આપત્તિઓ, બંનેની ચરમસીમા કે સમજે છે. અને એટલે તુલસીજીએ કહ્યું ઘર ને સુગમ, ઘર બધી જ સગવડો વાળું છે છતાં મન એમાં લલચાતું નથી. બન ન વિષમ લાગા, અને વનની ગમે એટલી ભયાવહતા હોય તો સીતાજીનું મન ડરવા માટે તૈયાર નથી. બધી જે છે અસુવિધાઓ એને સ્વીકારી લેવા, સહન કરી લેવા માટે તૈયાર છે. વિષમતા, વનની વિષમતા અતિ નથી લાગતી. ઘરનો વૈભવ પણ એટલો બધો લલચાવતો નથી અને વનની વિષમતા એટલી એને ડરાવતી પણ નથી. બે તરફની લાલચ છે, પૂરેપૂરા વૈભવ ને સુવિધાઓ છે અને પૂરીપૂરી અસુવિધાઓ છે. પણ બંને તરફ મન સ્થિર તાજવાની દાડીની માફક કાંટો એક સરખો રાખ્યો છે. જેમ ભગવાનને માટે અયોધ્યા કાંડ ની અંદર અયોધ્યાના મંગલાચરણમાં શરૂઆતની અંદર જ કહ્યું, નમો મલે વનવાસ દુઃખતા મુખાંબુજ શ્રી રઘુનંદન. રાજ્યાભિષેક વખતે મનની ઉપર મોઢા ઉપર ઉત્સાહ આવવા દીધો નથી, વનમાં જવાના સમાચાર સાંભળતા મોઢા ઉપર ગ્લાની અનુભવવા દીધી નથી. તો જે ભગવાન આવા હોય તો એની પત્ની, પતિ તરીકેની પત્ની એ કેટલી દ્રઢ હોય. જ્યાં સીતાજીના સ્વયંવર વખતે જનકજીએ કહ્યું, મારી પુત્રી જેવી છે મારી દીકરી, કે શિવધનુષ્ય ઉઠાવી શકે છે એવી ક્ષમતાવાળો, એવો વીર, એવો બળવાન મારે મૃત્યુ મારો જમાઈ જોઈએ. એના માટે તો ધનુષભંગનો સ્વયંવર રાખ્યો. બધા હારી ગયા હતા અને પસંદગી કોની ઉપર કરી, કે સીતાજીની જેવી ક્ષમતા હોય, શક્તિ હોય, એવો જ એનો પતિ હોવો જોઈએ. એટલે ધનુષભંગ કરાયો છે, ધનુષભંગ કર્યો છે. તો સમોવડિયા જેમ આપણે જોઈએ છે કે જયારે નક્કી કરવાનું હોય, ભણતર બરાબર છે, ઘરના સંસ્કાર બરાબર છે, બધું જ માપીએ છીએ, પછીથી કુંડળીઓ તો પછી જોઈએ છે, પહેલી જોઈએ કે આ બધું બરાબર છે, કુળ, ઘર, સંસ્કાર, ભણતર, પગાર, આ બધું જ કે હા ને બરાબર, તો અમે અમારી દીકરી આપીએ. પણ જો વધતું આ તો હરખું છે, બીજું કશું નહીં, ઊંચાઈએ જોવામાં આવતી હોય છે, શરીરની રીતે પણ કે જાડા પાતરા ઊંચા બધું જો, તો જો બધું જ એ ખ્યાલમાં રખાતું હોય તો સીતાજીને જયારે વિવાહ થયો તે વખતે અને અત્યારે જે કે ભગવાનનો જેવો સ્વભાવ છે, ભગવાન જેવા શક્તિશાળી છે એવા સીતાજી શક્તિશાળી છે. ભગવાન જે પ્રમાણે વનના અને રાજના સુખ દુઃખ માટે આમ સમાન છે, એવી રીતે સીતાજી પણ ઘરની સુવિધાઓ માટે પણ એટલા જ તટસ્થ છે અને વનની વિપત્તિઓ આવવાની છે એના માટે પણ એટલા જ સમજણપૂર્વક છે.